એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આપણે જ્યારે કવિતા માણીએ છીએ ત્યારે ઘણીવાર એના શબ્દો, એનો લય, એનો પ્રાંસ, એના પર ધ્યાન જાય છે, તો ક્યારેક એના અર્થની ગહનતા કે પછી અલંકારની જે ચમત્કૃતિ હોય એ આપણને સ્પર્શી જાય છે. હવે ભારતીય કાવ્યશાસ્ત્રમાં છે ને આ જ તત્વો, જેને આપણે મુખ્યત્વે ગુણ અને અલંકાર કહીએ છીએ, એના પર સદીઓથી વિચાર થતો આવ્યો છે. તો આજે આપણે આ જ બે તત્વો વિશે અને કવિતાનો જે આત્મા છે એટલે કે રસ, એની સાથે એમના સંબંધ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ.
ચોક્કસ.
આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે એ આપણને આ ગુણ અને અલંકારની જે પરંપરાગત સમજ છે ને એ સમજાવશે, અને સાથે સાથે એ સમજ સામે કેટલાક મહત્વના પ્રશ્નો પણ ઊભા થયા છે, ખાસ કરીને 20મી સદીના આપણા જાણીતા વિવેચક શ્રી રામનારાયણ પાઠકના વિચારોના સંદર્ભમાં. એના પર પણ વાત કરીશું.
હા, બરાબર.
તો ચાલો કાવ્યશાસ્ત્રની આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
જરૂર. જુઓ, ભારતીય કાવ્યશાસ્ત્રમાં કવિતાનું સ્વરૂપ અને એનો આસ્વાદ સમજવા માટે ગુણ અને અલંકારની ચર્ચા તો પાયાની રહી છે. આપણા પરંપરાગત આચાર્યોએ આ બંનેનું સ્થાન અને એનું કામ શું એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે ગુણ અને કાવ્ય વચ્ચે સમવાય સંબંધ જોયો છે.
સમવાય સંબંધ? એ જરા વિસ્તારથી સમજાવશો.
હા, સમવાય એટલે એવો સંબંધ જે છૂટો ના પડે, અવિભાજ્ય. જેમ કે ફૂલ અને એની સુગંધ.
બરાબર.
સુગંધ એ ફૂલનો અંદરનો સહજ ગુણ છે, એને ફૂલથી અલગ ના કરી શકો. એવી જ રીતે પરંપરાથી એવું મનાયું કે ગુણ કાવ્યનો આંતરિક, એનો પોતાનો જ ભાગ છે. એ કાવ્યમાં હોય એને બહારથી લગાડવામાં ન આવે. અને મુખ્યત્વે ત્રણ ગુણોની વાત થાય છે, ઓજસ, માધુર્ય અને પ્રસાદ.
હા, ઓજસ, માધુર્ય, પ્રસાદ.
હા, ઓજસ એટલે જોમ, જે વીર કે રૌદ્ર રસમાં હોય. માધુર્ય એટલે મધુરતા, શૃંગાર કે કરુણ રસમાં. અને પ્રસાદ એટલે સરળતા, સ્પષ્ટતા, જે લગભગ બધા રસોમાં પ્રસન્નતા આપે.
ઓકે. એટલે પરંપરા એમ માને છે કે ગુણ તો કાવ્યના ભાવ, મતલબ કે રસ, એની સાથે અંદરથી જ જોડાયેલો છે. તો પછી અલંકારનું શું, એનું સ્થાન ક્યાં?
તો અલંકાર માટે સંયોગ સંબંધની વાત કરી છે. સંયોગ એટલે જોડાણ ખરું, પણ એવું જોડાણ જે બહારનું હોય, જેને જોડી શકાય ને છૂટું પણ પાડી શકાય.
જેમ કે?
જેમ કે આપણે કપડાં પહેરીએ કે ઘરેણાં પહેરીએ.
હા, બરાબર.
એ ઘરેણાં આપણી શોભા વધારે, પણ એ આપણો અંદરનો ભાગ નથી. એ જ રીતે અલંકાર કાવ્યને બહારથી સજાવે, એની શોભા વધારે, એવું તત્વ ગણાયું.
અલંકારના પણ પાછા બે મુખ્ય પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે અનુપ્રાસ, યમક જેવા, જે શબ્દના અવાજ પર આધાર રાખે. અને અર્થાલંકાર એટલે ઉપમા, રૂપક જેવા, જે અર્થની ચમત્કૃતિ પર આધાર રાખે.
બરાબર. એટલે ગુણ અંદરનો, અલંકાર બહારનો. અને આ જ વાત કાવ્યના કેન્દ્ર એટલે કે રસ, એની સાથે કઈ રીતે જોડાય. રસ એટલે પેલો ભાવનાત્મક આનંદ જે કવિતામાંથી મળે, ખરું ને?
હા, બિલકુલ. રસ જ તો ભારતીય કાવ્યશાસ્ત્રનો પ્રાણ છે, કાવ્ય અનુભવનું છેલ્લું લક્ષ્ય. હવે પરંપરા મુજબ ગુણ અને રસ વચ્ચે ધર્મધર્મી ભાવનો સંબંધ છે.
ધર્મધર્મી ભાવ? હા, ધર્મી એટલે જે ધારણ કરે અહીંયા રસ, અને ધર્મ એટલે એનો ગુણધર્મ, અહીંયા કાવ્યગુણો. જેમ ગરમી એ આગનો સ્વાભાવિક ધર્મ છે, એનાથી અલગ ના કરી શકાય.
બરાબર.
એમ જ પરંપરા પ્રમાણે ગુણ એટલે કે ઓજસ, માધુર્ય, પ્રસાદ એ જે તે રસનો, વીર, શૃંગાર વગેરેનો સ્વાભાવિક અવિભાજ્ય ધર્મ મનાયો. જ્યાં વીર રસ હોય ત્યાં ઓજસ ગુણ હોય જ એવું મનાતું.
એટલે ગુણ વગર રસ અધૂરો.
હા, પરંપરાગત મત તો એ જ કહે છે
કે શક્ય જ નહીં એવું.
લગભગ એવું જ. જ્યારે અલંકાર અને રસ વચ્ચે ભૂષ્ય, ભૂષક ભાવ માનવામાં આવ્યો. ભૂષ્ય એટલે જેને શણગારવાનું છે એટલે કે રસ, અને ભૂષક એટલે જે શણગારે છે એટલે કે અલંકાર.
અલંકાર રસને વધુ આકર્ષક બનાવે, વધુ પ્રભાવશાળી બનાવે, પણ એ રસનો અનિવાર્ય ભાગ નથી, ખાલી શણગાર છે.
ઓકે. જેમ ઘરેણા સુંદરતા વધારે, પણ એ સુંદરતાનો મૂળ આધાર નથી.
સારું, આ સ્પષ્ટ થયું. પરંપરા કહે છે કે ગુણ રસ સાથે અંદરથી એકદમ પાક્કો જોડાયેલો છે, અચલ સ્થિતિમાં, જ્યારે અલંકાર બહારથી શોભા વધારે, જેને ઉમેરી શકાય, કાઢી શકાય. એટલે દેખીતી રીતે પરંપરા ગુણને અલંકાર કરતાં વધુ મહત્ત્વ આપે છે, કારણ કે એ રસની નજીક છે, એનો પોતાનો ધર્મ છે.
બિલકુલ, આ જ પરંપરાગત માળખું છે. ગુણને રસના અસ્તિત્વ માટે જાણે કે અનિવાર્ય ગણવામાં આવ્યો, જ્યારે અલંકારને વૈકલ્પિક શોભા વધારનાર તત્વ તરીકે જોવામાં આવ્યો.
પણ હવે અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે, કારણ કે આપણી પાસે જે સ્ત્રોત છે ને, એ આ પરંપરાગત માળખા સામે કેટલાક અગત્યના સવાલો ઊભા કરે છે.
હા,
પહેલો સવાલ તો એ જ કે શું અલંકાર હંમેશા બહારનો જ હોય? શું એને હંમેશા કાવ્યમાંથી સહેલાઈથી કાઢી શકાય?
એ જ મુદ્દો છે. સ્ત્રોત કહે છે કે આ ધારણા કદાચ થોડી વધુ પડતી સરળ છે, ખાસ કરીને જે ખરેખર સશક્ત અર્થાલંકારો હોય ને,
હા,
જે ખાલી શબ્દોની રમત ના હોય પણ કાવ્યના અર્થ, ભાવ, અનુભૂતિ સાથે ઊંડાણથી જોડાયેલા હોય, એમને કાવ્યમાંથી કાઢવાનો પ્રયત્ન કરો તો શું થાય? કાવ્યને નુકસાન ન પહોંચે.
એટલે કે જો કોઈ અલંકાર, માનો કે કોઈ એકદમ સચોટ ઉપમા છે કે રૂપક છે, એ કાવ્યના મૂળ ભાવને જ કહેતો હોય, તો એને કાઢી નાખીએ તો કાં તો અર્થ બદલાઈ જાય અથવા ભાવ નબળો પડી જાય, એમ ને?
બરાબર.
એ પછી ખાલી શણગાર ના રહે, એ તો કાવ્યના શરીરનો જ ભાગ બની ગયો હોય એવું લાગે.
એકદમ સાચી વાત. મોટા કવિઓની રચનાઓમાં આવા અલંકારો હોય જ છે, એટલા સહજ અને સચોટ હોય કે એમને કાવ્યથી અલગ વિચારી જ ના શકાય. હવે જો આવા અલંકારને કાઢી નાખીએ તો કવિતા ફિક્કી લાગે, અધૂરી લાગે, તો પછી એને ખાલી બાહ્ય કે સંયોગી કઈ રીતે કહેવાય? આ પરંપરાગત સંયોગ સંબંધની જે વાત છે એના પર સવાલ ઊભો થાય છે.
અને બીજો પડકાર જેનો સ્ત્રોતમાં ઉલ્લેખ છે, એ ગુણ અને રસના અતૂટ મનાતા સંબંધ વિશે છે. પરંપરા કહે છે કે ગુણ રસનો ધર્મ છે, એટલે જ્યાં રસ હોય ત્યાં ગુણ હોવો જ જોઈએ. પણ શું ખરેખર હંમેશા એવું દેખાય છે?
સ્ત્રોત એવા દાખલા તરફ ધ્યાન દોરે છે કે જ્યાં ભાવકને રસની પૂરેપૂરી અનુભૂતિ થાય છે, જેમ કે કરુણ રસ હોય કે શાંત રસ હોય. પણ કાવ્યમાં જે પરંપરાગત રીતે ગુણની વ્યાખ્યા છે, જેમ કે ઓજસ માટે ટ ઠ ડ જેવા કઠોર અક્ષરો કે માધુર્ય માટે મૃદુ અક્ષરો, એવા વર્ણોની સ્પષ્ટ હાજરી કદાચ ન પણ હોય, શબ્દોની ગોઠવણ એવી ન હોય કે જે સીધી રીતે કોઈ ચોક્કસ ગુણને બતાવતી હોય, છતાં રસ તો બરાબર અનુભવાય છે.
ઓહો, એટલે રસ અનુભવવા માટે ગુણની પેલી પરંપરાગત નિશાનીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી? આ તો પેલી ધર્મધર્મી ભાવવાળી વાત પર સીધો સવાલ થયો. જો ગુણ રસનો અનિવાર્ય ધર્મ હોય તો રસ હોય ત્યાં એની નિશાની દેખાવી જ જોઈએ ને?
બરાબર. આ ઉદાહરણો એવું સૂચવે છે કે ગુણ અને રસનો સંબંધ કદાચ એટલો સીધો, વન ટુ વન અને અનિવાર્ય નથી જેટલો પરંપરાગત રીતે મનાયો છે. કદાચ રસની ઉત્પત્તિ બીજા કારણો પર પણ આધાર રાખે છે, અને ગુણ કદાચ ફક્ત એક મદદ કરનારું તત્વ હોય, અનિવાર્ય ધર્મ નહીં.
હા,
અને અહીંયા જ ખબર છે, શ્રી રામનારાયણ પાઠકના વિચારો બહુ જ અગત્યના બની જાય છે.
હા, જેમનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે, રામનારાયણ પાઠક, જે શેષ, દ્વિરેફ ઉપનામથી પણ લખતા હતા, તેઓ આ પરંપરાગત મત સાથે, ખાસ કરીને ગુણની શ્રેષ્ઠતા બાબતે, સહમત નથી થતા. એમની મુખ્ય દલીલ શું છે?
શ્રી પાઠક એ પરંપરાગત વિચારને પડકારે છે કે ગુણ હંમેશા રસ માટે અલંકાર કરતાં વધુ મહત્વનો કે વધુ ઉપયોગી છે. એમનું માનવું છે કે અલંકાર પણ રસને એટલું જ અને ક્યારેક કદાચ વધુ પોષી શકે છે જેટલો ગુણ.
એ માને છે કે આ બંને વચ્ચેનો જે પરંપરાગત ભેદ છે અને મહત્વનો ક્રમ છે, એના પર ફરીથી વિચાર કરવો જોઈએ.
પણ તેઓ કયા પ્રકારના અલંકારની વાત મુખ્યત્વે કરે છે? કારણ કે શબ્દાલંકાર તો ઘણીવાર ખાલી શબ્દોની રમત જેવા લાગે.
શ્રી પાઠક ખાસ કરીને અર્થાલંકાર પર ભાર મૂકે છે, એ બહુ મહત્વનું છે. એવા અલંકાર જે શબ્દોના અવાજ કે ઉપરછલ્લી સપાટી પર નહીં, પણ અર્થની ગહનતા, નવીનતા, સૂક્ષ્મતા કે ભાવની અભિવ્યક્તિ પર આધાર રાખે છે.
જેમ કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. હા, બરાબર. વ્યતિરેક, અર્થાંતરન્યાસ કેટલાય છે. શ્રી પાઠક કહે છે કે જ્યારે મોટા કવિઓ આ અર્થાલંકારોનો કુશળતાથી ઉપયોગ કરે છે, ત્યારે એ ખાલી સજાવટ નથી રહેતા, પણ એ ભાવકના મનમાં રસને જગાડવાનું, એને ઘૂંટવાનું, એને ઊંડાણ આપવાનું એક શક્તિશાળી સાધન બની જાય છે. આવા સાર્થક અર્થાલંકાર ગુણ જેટલા જ અથવા ક્યારેક ગુણ કરતાં પણ વધુ રસ ઉત્પન્ન કરવામાં ફાળો આપી શકે છે.
એટલે તેઓ અર્થની શક્તિ જે અલંકાર દ્વારા વ્યક્ત થાય છે તેને ગુણ જે મોટે ભાગે અવાજ સાથે જોડાયેલો છે એની બરાબર અથવા ક્યારેક વધુ ગણે છે. આ તો પરંપરાગત વિચારથી જુદી વાત થઈ. અને સ્ત્રોતમાં એ પણ ઉલ્લેખ છે કે તેઓ ગુણોને અનુપ્રાસ જેવા શબ્દાલંકારોની શ્રેણીમાં મૂકવાનું વલણ ધરાવે છે. એ કેવી રીતે?
હા, આ એમના તર્કનો એક બહુ જ મહત્વનો અને કહી શકાય કે ક્રાંતિકારી મુદ્દો છે. જુઓ, પરંપરાગત રીતે ગુણો ઓજસ, માધુર્ય, પ્રસાદ એ વર્ણવિન્યાસ એટલે કે શબ્દોમાં અક્ષરોની ગોઠવણ અને એના ધ્વનિ પ્રભાવ સાથે જોડાયેલા છે.
હા,
જેમ કે ઓજસ માટે કઠોર વ્યંજનો, જોડાક્ષરો, માધુર્ય માટે નરમ અક્ષરો, અનુસ્વાર. હવે અનુપ્રાસ જેવા શબ્દાલંકારો પણ શેના પર આધાર રાખે છે? સંપૂર્ણપણે શબ્દના અવાજ કે અક્ષરના પુનરાવર્તન પર.
બરાબર, એ પણ ધ્વનિ પર જ આધારિત છે.
હવે પરંપરાગત કાવ્યશાસ્ત્રમાં અને સ્ત્રોત પણ એ જ કહે છે, શબ્દાલંકારોને કાવ્યમાં અર્થાલંકારોને ગુણ કરતાં પણ ગૌણ સ્થાન અપાયું છે. કારણ કે એ ઘણીવાર ખાલી બહારની ચમત્કૃતિ કરે, અર્થ કે ભાવમાં ઊંડાણ ના આપે. તો હવે જો શ્રી પાઠક ગુણોને, જે પોતે પણ અક્ષરોની ગોઠવણ અને અવાજ પર જ આધારિત છે, તેમના શબ્દાલંકારોની લાઇનમાં મૂકે તો એમનો તર્ક એવો નીકળે કે ગુણનું મહત્વ પણ કદાચ શબ્દાલંકાર જેવું જ એટલે કે પ્રમાણમાં ઓછું હોઈ શકે.
ઓ બાપરે, જો ગુણને શબ્દાલંકારની કક્ષામાં મૂકીએ અને શબ્દાલંકાર જો ગૌણ હોય તો પરંપરાએ જેને રસનો આંતરિક ધર્મ કહીને આટલું ઊંચું સ્થાન આપ્યું હતું એ ગુણનું મહત્વ તો ઘટી ગયું કહેવાય.
હા,
અને જો એમ થાય તો પછી અર્થાલંકારો જે અર્થ દ્વારા સીધા રસને પોષે છે એ તો ગુણ કરતાં પણ વધુ મહત્વના સાબિત થાય. આ તો આખી પરંપરાગત માન્યતાને હલાવી દે એવી વાત થઈ.
બરાબર, શ્રી પાઠકનો આ તર્ક પરંપરાગત વર્ગીકરણ અને મૂલ્યાંકન પર ગંભીર પ્રશ્નો ઊભો કરે છે. એ પૂછી રહ્યા છે કે જેને આપણે આંતરિક ગુણ કહીએ છીએ એ ખરેખર કેટલું આંતરિક છે અને જેને બાહ્ય અલંકાર કહીએ છીએ એ ખરેખર કેટલું બાહ્ય છે. શું અર્થ દ્વારા રસને પોષતો અલંકાર અવાજ દ્વારા અસર કરતા ગુણ કરતાં ઓછો મહત્વનો ગણી શકાય? એમનો દૃષ્ટિકોણ આપણને કાવ્યના ઘટકો અને એમના કાર્યોને વધુ ખુલ્લા મને જોવા પ્રેરે છે.
પણ તો પછી આ બધી ચર્ચાનો સાર એવો કાઢવાનો કે ગુણનું કાવ્યમાં કોઈ ખાસ મહત્વ જ નથી? શું શ્રી પાઠકના તર્કનો આ જ અર્થ છે? શું કવિતામાં શબ્દોનો અવાજ, લય, નાદ સૌંદર્ય બધું ગૌણ છે?
ના ના, એવું સમજવું તો ભૂલ ભરેલું કહેવાય. સ્ત્રોત છેલ્લે સ્પષ્ટ કરે છે કે શ્રી પાઠકના આ પડતારરૂપ વિચારોનો અર્થ ગુણોની સાવ અવગણના કરવાનો નથી. ગુણોનું પોતાનું આગવું મહત્વ અને કાર્યક્ષેત્ર તો છે જ. ગુણો એના નાદ તત્વ એટલે કે શબ્દોના અવાજમાં રહેલી શક્તિ અને ભાવક પર એની અસર, અને નાદ વ્યવસ્થા એટલે કે કવિ જે રીતે અવાજોની ગોઠવણ કરે છે અને એનાથી જે લય, સાંભળવાની મીઠાશ કે જોમ પેદા થાય છે તેને કારણે કાવ્ય માટે ઉપયોગી તો છે જ, એમાં કોઈ શંકા નથી.
એટલે કે ગુણ કાવ્યના સંગીત સાથે, એના સાંભળવાના સૌંદર્ય સાથે જોડાયેલો છે, જે પણ આસ્વાદનો એક ભાગ તો છે જ.
ચોક્કસ, કવિતા ખાલી અર્થ નથી, એ અવાજ પણ છે, શબ્દોનો લય, એમનો પ્રવાહ, એમની મીઠાશ કે કઠોરતા, આ બધું મળીને કાવ્યની એક સંવેદનાત્મક અસર ઊભી કરે છે અને એ રસના અનુભવમાં મદદ કરે છે. ગુણો આ ધ્વનિ સૌંદર્ય અને એની અસરકારકતા સાથે સીધા જોડાયેલા છે. એટલે ગુણને ભાષાકીય અભિવ્યક્તિના ઘણા સાધનોમાંથી એક તરીકે જોઈ શકાય, જેમ લક્ષણા છે, વ્યંજના છે, અલંકાર છે.
હા,
એમ ગુણ પણ છે, એ કાવ્યના સંપૂર્ણ પ્રભાવનો એક ભાગ છે, ભલે એની સાપેક્ષ અગત્યતા અને રસ સાથેનો એનો અનિવાર્ય સંબંધ ચર્ચાનો વિષય બન્યો હોય. એ રસ ઉત્પન્ન કરવામાં ચોક્કસ મદદ કરી શકે, ભલે એ એકમાત્ર કે પરંપરા કહે છે તેમ સૌથી મુખ્ય પરિબળ ન હોય.
સમજાયું. એટલે ચર્ચા ગુણની ઉપયોગિતાને સાવ નકારી કાઢવાની નથી, પણ એના અને અલંકારના સ્થાન અને મહત્વ વિશેના જે પરંપરાગત એકદમ કડક ભેદ હતા એના પર ફરીથી વિચાર કરવાની છે. ગુણનું નાદ તત્વ કાવ્યને સાંભળવાના સ્તરે અસર કરે છે, જ્યારે સારો અલંકાર, ખાસ કરીને અર્થાલંકાર, અર્થના માધ્યમથી ભાવજગતને સમૃદ્ધ કરે છે. બંને પોતપોતાની રીતે ક્યારેક સાથે મળીને કાવ્યને અને એના અંતિમ લક્ષ્ય એવા રસને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
બરાબર કહ્યું. આ ચર્ચાનો સાર એ છે કે કાવ્યની સુંદરતા અને અસરકારકતા કોઈ એક જ તત્વને આભારી નથી. પરંપરાએ ગુણના આંતરિક અને રસ સાથેના ગાઢ સંબંધ પર ભાર મૂક્યો, જ્યારે શ્રી પાઠક જેવા વિવેચકોએ આપણને યાદ અપાવ્યું કે મોટા કવિઓના હાથમાં અલંકાર પણ ખાલી બહારનો શણગાર નથી રહેતો, પણ એ રસનું ઊંડાણપૂર્વક પોષણ કરી શકે છે.
આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રની એક બહુ જ સૂક્ષ્મ પણ પાયાની ચર્ચામાં ઊંડા ઉતર્યા. આપણે જોયું કે કેવી રીતે કાવ્યના બે મહત્વના ઘટકો ગુણ અને અલંકાર એમના સ્વરૂપ, કાર્ય અને કાવ્યના આત્મા સમાન રસ સાથેના સંબંધ વિશે પરંપરાગત મતો અને આધુનિક પડકારો પ્રવર્તે છે. પરંપરા ગુણને રસનો અવિભાજ્ય ધર્મ માની અલંકાર કરતાં ઊંચું સ્થાન આપે છે, જ્યારે રામનારાયણ પાઠક જેવા ચિંતકો આ માળખા પર સવાલ ઉઠાવે છે, અર્થાલંકારની રસ પોષવાની શક્તિને સમાન મહત્વ આપવાની વાત કરે છે અને ગુણને શબ્દાલંકારની નજીક મૂકી એના પરંપરાગત સ્થાનને પડકારે છે.
અને આ આખી ચર્ચા છે ને, એ ખરેખર એક બહુ જ પાયાનો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. કવિતાના આસ્વાદ અને મૂલ્યાંકનમાં આપણે ભલે ભાવક તરીકે હોઈએ કે વિવેચક તરીકે, કાવ્યનું ધ્વનિ સૌંદર્ય, લય, રચના જે ગુણ સાથે જોડાયેલું છે, અને એનું અર્થગૌરવ, ભાવ સઘનતા, કલ્પના જે અલંકાર દ્વારા વ્યક્ત થાય છે, આ બંને પાસાઓ વચ્ચે કઈ રીતે સંતુલન જાળવીએ છીએ? શું આપણે અજાણતા પણ કોઈ એક બાજુ વધુ ઝૂકી જઈએ છીએ? દાખલા તરીકે, આજની કવિતામાં જ્યાં ક્યારેક પરંપરાગત છંદ કે લય નથી હોતા, ત્યાં શું આપણે અર્થની ચમત્કૃતિ કે ભાવની સચ્ચાઈને વધુ મહત્વ આપીએ છીએ? અને જો આપણે ગુણ કે અલંકારમાંથી કોઈ એકને પ્રાધાન્ય આપીએ, તો એનાથી આપણા કાવ્યાનુભવની સમગ્રતા પર શી અસર પડે છે? કવિતાના સાચા સૌંદર્યને પામવા માટે આ બંને વચ્ચેનો સંબંધ અને સંતુલન સમજવું કેટલું જરૂરી છે? આ એક એવો વિચાર છે જેના પર દરેક કાવ્યપ્રેમીએ મનન કરવું રહ્યું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.